મહર્ષિ વાગ્ભટ ભારતના વિશ્વવિખ્યાત આયુર્વેદાચાર્યમાં ચરક સુશ્રુત વાગ્ભટ જીવક નાગાર્જુન આ નામો સુપ્રસિદ્ધ છે. મહર્ષિ વાગ્ભટ ખૂબ ખ્યાતનામ રસવૈદ્ય હતા. એમના બીજા પુસ્તકો છે પણ અષ્ટાંગ હૃદય એ ખૂબ ખ્યાતિ પામેલ ગ્રંથ છે. એમનો કડીબદ્ધ ઇતિહાસ ઉપલબ્ધ નથી. જે કંઈ પ્રમાણો મળે છે એમાં કેટલીક દંતકથાઓ છે, કેટલીક પાશ્ચાત્ય સંશોધકોએ એકત્ર કરેલ સામગ્રીઓમાંથી ઉપલબ્ધ થઈ છે. અષ્ટાંગ હૃદય જેવા એમના મહાન ગ્રંથમાં એમના વિશે કશી જ માહિતી મળતી નથી. વીસેક વર્ષ પહેલાં કેટલાક જર્મન સંશોધકોએ એમના જીવન વિશે કેટલીક વાત રજૂ કરી છે. ભારતીય ઇતિહાસમાં એમનો ચોક્કસ જન્મસ્થાન પણ મળતું નથી. જેમ કવિ કાલિદાસના જન્મસ્થાન માટે હજી સુધી વિદ્વાનો એક નિર્ણય કરી શકતા નથી, એવું જ મહર્ષિ વાગ્ભટનું પણ છે. કહેવાય છે કે ઔષધિઓ રસાયણો ઉપરાંત એમની રસકૂપીઓ કાયાકલ્પ માટે દેશ વિદેશમાં વિખ્યાત હતી. એમની ખ્યાતિ જાવા કંબોડિયા અને મિસર સુધી પ્રસરેલી હતી. વૃદ્ધાવસ્થામાં એમનો દેહાંત મિસરમાં થયો હતો એમ પાશ્ચાત્ય સંશોધકો જણાવે છે. જો કે ચોક્કસ પ્રમાણો મળતા નથી, છતાં વાગ્ભટ વિશેની નીચેની વાત જાણવી રસપ્રદ થઈ પડશે. એ સમયના મિસરના રાજવીને ઉદર રોગ થયો હતો. વિશ્વના ખ્યાતનામ વૈદ્યો અને યુનાની હકીમો ઉપચારો કરીને થાક્યા હતા. આખરે બધાની નજર વાગ્ભટ પર ઠરી અને એમને પુષ્કળ દ્રવ્ય આપવાનું કહી મિસર બોલાવવામાં આવ્યા. નિષ્ણાંત બિષગરાજ હોવા છતાં એ મહાન જ્યોતિષી પણ હતા. પોતાનું મરણ ભારતની ભૂમિની બહાર મિસરમાં થવાનું છે એ પણ તેઓ જાણતા હતા. પુત્રોએ સંબંધીઓએ અને શિષ્યોએ એમને વૃદ્ધ વયે લાંબો પ્રવાસ ખેડવાની ના પાડી, છતાં એ અડગ રહ્યા. રોગી બોલાવે અને વૈદ્ય જાય નહીં તો એ ઈશ્વરનો ગુનેગાર ઠરે છે એમ સમજાવી એમણે આપ્તજનોની સંમતિ મેળવી લીધી. મારું હવે કોઈ શેષ કર્તવ્ય રહ્યું નથી, મારા જે ગ્રંથો છે એ જ હું જ છું એમ કહી એમણે બધાને આશ્વાસન આપ્યું. સાથે એ પણ કહ્યું કે વિશ્વના વૈદ્યો જે કાર્ય ન કરી શક્યા એ મારે હાથે થાય તો એમાં મારું જ નહીં ભારતનું પણ ભવ્ય ગૌરવ છે. છોકરાઓ કે શિષ્યો રસકૂપીઓનો દુરુપયોગ ન કરે એ માટે એમણે બધી કૂપીઓ એક ઊંડા કૂવામાં પધરાવી દીધી. એ સમયે આજના જેવા સાધનો નહોતા. 3-4 મહિનાના લાંબા પ્રવાસ બાદ તેઓ મિસર પહોંચ્યા. મિસરના રાજવીએ એમનું ભવ્ય સન્માન કર્યું અને ખાસ મહેલમાં એમનો ઉતારો આપવામાં આવ્યો. રાજાની ચિકિત્સા માટે તેમણે રાજમહેલમાં એક ખાસ ઓરડો પસંદ કર્યો અને યોગ્ય ઔષધ ઉપચાર શરૂ કર્યા. 3 મહિને રાજાના પેટની ગ્રંથિઓમાં રોગ પક્વ થઈ ગયો એટલે વૈદ્યરાજ રાજાને નૌકામાં વિહાર અર્થે લઈ ગયા. અમુક સ્થળે લઈ જઈ રાજાને ઊંધા લટકાવી ઝુલાવવાની આજ્ઞા કરી. આમ થતાં જ પેટની ગ્રંથિઓમાંથી મુખ દ્વારા બધું જ દૂષિત પાણી બહાર નીકળી ગયું. થોડા દિવસમાં રાજા તદ્દન રોગમુક્ત થયો. પ્રજાએ ભવ્ય મહોત્સવ ઉજવ્યો. રાજાના જન્મદિવસે અર્ધું રાજ્ય વાગ્ભટને આપવાની ઘોષણા થઈ. મહર્ષિએ કહ્યું કે મારે રાજ્ય શું કરવું છે, મારે તો ભારતીય વૈદિકનો પરચો બતાવવો હતો. છતાં રાજાએ અનગર દ્રવ્ય ભરી વાહણો ભારત એમના દીકરાઓ તરફ રવાના કર્યા. વૈદ્ય સંમેલનોમાં નવીન શોધખોરો કરવા માટે વાઘભટ્ટ મિસરમાં રોકાયા. ત્યાં એક દુર્ઘટના બની. તરુણ રાજકુમારી અંતઃપુરના એક કર્મચારી સાથે પ્રેમમાં પડી સગર્ભા બની હતી. રાજમાતાએ વૈદ્યરાજને એકાંતમાં બોલાવી કુમારીના કૌમાર્યને લાંછન ન લાગે એ માટે ગર્ભપાતની દવા માંગી. મહર્ષિએ કહ્યું, આવો ઘોર પાપ મારાથી બનશે નહીં. કુમારીએ દિનવદને પ્રાર્થના કરી કે આપ દવા નહીં આપો તો ત્રણ જીવની હત્યા થશે. કયા ત્રણ જીવ? વાઘભટ્ટે પૂછ્યું. એક હું, બીજું મારું બાળક અને ત્રીજો મારો પ્રેમી, રાજકુમારીએ કહ્યું. દીર્ઘ વિચાર બાદ વૈદ્યરાજે કહ્યું, તમારા બાળકના પિતા તરીકે તમે મારું નામ આપી શકો છો. અરે, પણ અમારા રાજ્યમાં તો આ ભયંકર ગુનો છે. અપરિણીતા સાથે અયોગ્ય સંબંધ રાખનાર અને ગર્ભ ધારણ કરાવનારને ફાંસીને માચડે ચડવું પડે છે. બિષકરાજે કહ્યું, એ સજા હું પ્રસન્નતાથી સ્વીકારીશ. કુમારીએ કહ્યું, આપ દેવપુરુષ મુજ પાપીણી માટે આવી ક્રૂર સજાના ભોગ બનો તો પ્રભુ મને ક્ષમા કેમ કરે? એના કરતાં તો બહેતર છે કે મારું અને મારા ગર્ભનું જ મૃત્યુ થાય. વાઘભટ્ટે કહ્યું, કુમારી, મારા ભાવિમાં અકાળ મૃત્યુ જ લખાયું છે, એટલે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ખુશીથી મારું નામ આપી શકો છો. રાજમાતાએ વૈદ્યરાજને ગર્ભપાતની દવા આપવા અને આ પ્રસંગને ટૂંકમાં જ પતાવી નાખવા ઘણા કાલાવાલા કર્યા, પણ મહર્ષિ પોતાના નિશ્ચયમાં અડગ જ રહ્યા. આખરે વાત રાજાના કાને આવી. વૃદ્ધ વૈદ્ય મહાન અપરાધ કર્યો છે. એણે ફેરાઓના પવિત્ર વંશને લાંછન લગાડ્યું છે, એટલે એની સજા મોત જ હોવી જોઈએ. કેટલાક વિચારશીલ પુરુષોએ વિરોધ કર્યો. આવો પવિત્ર માણસ આવું પાપ કરે જ નહીં. એની પવિત્ર મુખમુદ્રા જ એની નિર્દોષતાની ખાતરી આપે છે. તો કેટલાકે કહ્યું, એ તો રસવૈદ છે. એણે રસ ઔધિયો અને માત્રાઓ પુષ્કળ પ્રમાણમાં ખાધી હોય એટલે હંમેશા એની વાસના ઉત્તેજિત જ હોય. તેથી તે આથી વધુ બીજું કોઈ આ કાર્ય કરે તે પહેલાં જ એનો વધ થવો જોઈએ. આવી સલાહ આપનારાઓ મોટે ભાગે વાઘભટ્ટની સિદ્ધિઓની અદેખાઈ કરનારા વૈદ્યો જ હતા. વાઘભટ્ટને પોતાનો કોઈ બચાવ કરવાનો હતો જ નહીં. એમણે તો સ્વેચ્છાએ બીજાનું પાપ એક નિર્દોષને બચાવવા પોતે સ્વીકારી લીધું હતું. રાજ્યના કાયદા ખૂબ કડક હતા એટલે એમાં બીજી કોઈ દલીલ મેં અવકાશ જ નહોતો. વાઘભટ્ટ માટે ફાંસીનો દિવસ નક્કી થયો. પોતાના જીવનદાતાને પોતાની જ આજ્ઞાથી આ રીતે મારવામાં આવે એ રાજાને અંતરથી તો ગમ્યું નહીં, પણ રાજ આજ્ઞા અને કાયદા સામે એ લાચાર બન્યો. વાઘભટ્ટ પ્રસન્ન વદને ફાંસીને માચડે ચડી ગયા. પોતાનો કલંક શિરે ઓઢી લેનાર મહાન વિભૂતિ માટે રાજકુમારીએ કારા વસ્ત્રો પહેરી શોક ધારણ કર્યો. રાજમાતાએ ચંદનકાષ્ટની ચિત્તામાં વૈદ્યરાજના શબને પધરાવી ભારતીય રીતે એમનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. રાખ અને અસ્થિને ગંગામાં પધરાવવા માટે સુવર્ણ કુંભમાં ભારત મોકલી આપ્યા. વૈદ્યરાજના પુસ્તકો અને ઔષધ પેટીઓ ભારત મોકલવા માટે ગોઠવાતા હતા ત્યારે એક અમરધૂપ લખેલો કુંભ જોવામાં આવ્યો. એમાં તાલપત્ર પર લખેલી પત્રિકાઓ પણ હતી. સંસ્કૃત જાણનાર એક વિદ્વાને આ પત્રિકા વાંચી કહ્યું, એક મોટી યજ્ઞવેદી બનાવી એમાં આ અમરધૂપ નાખી એની સુગંધ લેવામાં આવે તો સુગંધ લેનારા બધા જ મૃત્યુંજિત અમર બની જાય. રાજાને તો જાણે મૃત્યુ સંજીવની મળી ગઈ. આ અમરધૂપ સળગાવતી વખતે કોણે બંધ ઓરડામાં આવવું એની નામાવલી તૈયાર કરવામાં આવી. રાજકુટુંબના બધા જ માણસો સગા સંબંધીઓ આ નામાવલીમાં ગોઠવવામાં આવ્યા. રાજકુમારી સાથે વ્યભિચાર કરનાર પેલા માનીતા રાજકર્મચારીનું પણ એમાં નામ હતું. નિયત કરેલા દિવસે અમર ધૂપની સુવાસ લઈ અમર થવા ઈચ્છનાર એક એક વ્યક્તિ હાજર થવા લાગી. રાજકુમારીનો પ્રેમી પેલો કર્મચારી જેવો ઓરડામાં પેસવા જાય છે ત્યાં જ દ્વાર પાછળ છુપાયેલી રાજકુમારીએ ખડકના એક જ ઝાટકે એનો વધ કરી નાખ્યો. બધા આશ્ચર્ય પામ્યા. રાજાએ કુમારીને નિર્દોષનો વધ કરવાનું કારણ પૂછ્યું. કુમારી ઉન્માદથી ખડખડાટ હસી રહી હતી. એણે કહ્યું, આ નરાધમ નિર્દોષ નથી, મારા બાળકનો એ જ પિતા છે. મારી અણસમજનો લાભ લઈ એણે જ મારી સાથે દુષ્કૃત્ય કર્યું હતું. એને મને અને મારા બાળકને બચાવવા એક ભવ્ય મહર્ષિએ એનું કલંક પોતાની જાત પર ઓઢી લઈ મને અને મારા બાળકને જીવતદાન આપ્યું છે. સાથે સાથે આ દુષ્ટને પણ બચાવ્યો છે. છતાં પોતાના દુષ્કૃત્યથી એ શરમાતો નથી. બધી વાત સ્પષ્ટ જાણે છે, છતાં એક અક્ષર બોલ્યો નથી. એવો પાપી અમર થઈ અનેક કુમારીઓને શિયર ભ્રષ્ટ કરે તે પહેલાં જ એ મરવો જોઈએ એમ દારી મેં જ એને ન્યાય આપ્યો છે. અમર થવા આવનારાઓના મુખ પર શ્યામતા છવાઈ ગઈ. મહાન ભારતીય વૈદ્યના ભવ્ય આત્મભોગને બધાએ વંદન કર્યું. આખરે સત્ય પ્રકાશમાં આવ્યું. છતાં પૂરી તપાસ કર્યા વગર એક ભવ્ય પુરુષનું બલિદાન લેનાર રાજા અને એના કુટુંબીઓનો ન્યાય થવાનો હજી બાકી હતો. એકત્ર થયેલા બધા જ અમર થવાને તલપાપડ થઈ રહ્યા હતા. એક રાજકુમારીને અમરતાનો મોહ હતો એટલે એ ખંડમાં ન પ્રવેશતા એકલી જ ક્યાંક ચાલી નીકળી. અમર થવાની લોલુપતા કોઈએ એનું ધ્યાન રાખ્યું નહીં. ધૂપ સળગાવવામાં આવ્યો. બંધ ઓરડામાં ધૂપની કાતિલ ઝેરી હવાએ બધાના પ્રાણનું હરણ કર્યું. બધા જ ગુંગરાઈને મરણ પામ્યા. અમર ધૂપની આવી કાતિલ અસર કેમ થઈ? વાઘભટ જેવો આત્મા આવી છલના તો ન જ કરે. તો આમ બન્યું સી રીતે? રાજકુટુંબમાં ગણ્યા ગાંઠ્યા માણસો સિવાય કોઈ બાકી ન રહ્યું. ઘણે દિવસે રાજકુમારીએ ખુલાસો કર્યો કે કુંભ ઉપર કાતિલ વિષ પ્રયોગ એવી પત્રિકા ચોડવામાં આવી હતી. એ બદલીને મેં અમરધૂપ એવું લખીને બીજી પત્રિકા લગાવી હતી. સત્ય ગમે તે હો, વૈદ્યરાજની અકારણ હત્યાનું પાપ આખા રાજકુટુંબને ભોગવવું પડ્યું. સૌએ કુદરતનો ન્યાય તો માનવો જ રહ્યો. વાઘભટ મિસરથી પાછા ફર્યા જ નથી અને સાધનોના અભાવે સાચી વાત ભારતમાં આવી નથી. મહર્ષિ વાઘભટ્ટના મૃત્યુ પર થોડાક વર્ષો પહેલાં આ જાતનો પ્રકાશ પાડ્યો છે કાલિદાસ ભાસ વિક્રમ અશ્વઘોષના સાચા જીવનચરિત્રો માફક મહર્ષિનું જીવનચરિત્ર પણ ઉપલબ્ધ ન હોય એ સંભવિત છે. અષ્ટાંગ હૃદય જેવા મહર્ષિના મહાન ગ્રંથમાં એમના જીવન પર કોઈ પ્રકાશ પડે એવી કશી જ માહિતી નથી. એટલે આટલાથી જ સંતોષ માનવો રહ્યો.